એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનું સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌનું સ્વાગત છે.
નમસ્કાર.
આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ જુઓ તો હંમેશા પડદા પાછળ જ રહે છે, પણ દુનિયાના ઇતિહાસ પર અને આજે પણ એની અસર બહુ ઊંડી રહી છે.
બરાબર, જાસૂસીનો ઇતિહાસ.
હા, જાસૂસીનો ઇતિહાસ. ઘણીવાર ફિલ્મોમાં જોઈએ એટલે રોમાંચક લાગે પણ.
હા, પણ વાસ્તવિકતા ઘણી અલગ અને ગંભીર હોય છે, ખરું ને? આપણે આ ચર્ચા મુખ્યત્વે ક્રિસ્ટી મક્રેકિસના પુસ્તક એસ્પિયોનાજ અ કન્સાઇઝ હિસ્ટ્રી પર આધારિત રાખીશું.
એટલે કે જાસૂસી એક સંક્ષિપ્ત ઇતિહાસ, અને મને લાગે છે કે આ વિષય આજે વધુ અગત્યનો છે.
ચોક્કસ, ડિજિટલ યુગમાં તો ખાસ.
હા, પેલી ગોપનીયતાની વાતો, સાયબર સિક્યોરિટી, દેશો વચ્ચેના સંબંધો, આ બધું ક્યાંક ને ક્યાંક જાસૂસી સાથે જોડાયેલું છે.
બિલકુલ. અને આ પુસ્તકનો ઇતિહાસ સમજવાથી આપણને આજની દુનિયા સમજવામાં મદદ મળે છે. એ પણ ખબર પડે કે ગુપ્તતા અને પારદર્શિતા વચ્ચેની ખેંચતાણ કંઈ આજકાલની નથી.
સદીઓ જૂની છે. તો ચાલો શરૂ કરીએ આ છુપાયેલી દુનિયાની સફર. પહેલા લેખક વિશે વાત કરીએ, ક્રિસ્ટી મક્રેકિસ.
હા,
આ વિષય પર લખવા માટે એક કેમ યોગ્ય છે? શું અલગ છે એમનામાં?
જો, ક્રિસ્ટી મક્રેકિસ ઇતિહાસકાર તો છે જ, પણ એમની ખાસિયત એ છે કે એ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસના પણ નિષ્ણાત છે.
ઓહ, આ રસપ્રદ કહેવાય. હિસ્ટ્રી અને ટેકનોલોજી.
હા, હાલ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર છે, એટલે એમનો અભિગમ માત્ર ઘટનાઓ પૂરતો સીમિત નથી.
એટલે જાસૂસીને ટેકનોલોજીના સંદર્ભમાં જુએ છે.
બરાબર. કેવી રીતે ટેકનોલોજીએ જાસૂસીને આકાર આપ્યો અને જાસૂસીએ ટેકનોલોજીને. એમના બીજા પુસ્તકો પણ આ જ વાત કરે છે. પેલું સ્ટાઝી પરનું પુસ્તક સેડ્યુસ્ડ બાય સિક્રેટ્સ.
હા, પૂર્વ જર્મનીની જાસૂસી સંસ્થા.
કે પછી અદૃશ્ય શાહી પરનું પુસ્તક. એ બતાવે છે કે જાસૂસી કેવી રીતે થતી હતી, કઈ ટેકનિક વપરાઈ, કયા સાધનો હતા.
મતલબ માત્ર શું થયું નહીં, પણ કેવી રીતે થયું.
ચોક્કસ. અને એમનું રિસર્ચ પણ ઊંડું છે. વર્ગીકૃત દસ્તાવેજો, ભૂતપૂર્વ જાસૂસો સાથે વાતચીત, આ બધું એમના પુસ્તકને વધારે વિશ્વસનીય બનાવે છે.
એટલે શૈક્ષણિક ઊંડાણ અને વાસ્તવિક દુનિયાની સમજ બંને છે.
હા, એમ કહી શકીએ.
સરસ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આ પુસ્તક શું કહેવા માંગે છે? એનો મૂળ તર્ક શું છે?
પુસ્તકનો મુખ્ય મુદ્દો એ છે કે જાસૂસી કોઈ નવી વસ્તુ નથી, કે ખાલી ફિલ્મોની વાત નથી. એ તો માનવ સભ્યતા જેટલી જ જૂની છે.
સભ્યતા જેટલી જૂની.
હા, અને ઇતિહાસના દરેક તબક્કે એણે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. પ્રાચીન કાળમાં દુશ્મનની છાવણીમાં શું ચાલે છે એ જાણવાથી લઈને
આજના સાયબર એટેક સુધી.
બરાબર. આ પ્રવૃત્તિ સતત ચાલી છે. એનું સ્વરૂપ બદલાયું છે, પણ મહત્વ ઓછું નથી થયું. રાજ્યો, યુદ્ધો, સમાજો બધા પર એની અસર પડી છે.
એટલે આપણે જે જેમ્સ બોન્ડ કે એવી વાતો કરીએ છીએ તો બસ એક નાનો ભાગ છે.
ખૂબ જ નાનો. મક્રેકિસ એ જ કહેવા માંગે છે કે આ કોઈ રોમેન્ટિક સાહસ નથી, પણ રાજ્ય ચલાવવાનું, ટકી રહેવાનું એક મૂળભૂત સાધન છે.
હા,
અને એ ખાલી જાસૂસોની વાત નથી. માહિતી ભેગી કરવી, એનું વિશ્લેષણ કરવું અને પછી એના પર પગલાં લેવા, આ આખી એક સિસ્ટમ છે
જે સમય સાથે વિકસતી રહી છે.
હા, ટેકનોલોજી સાથે, સમાજ સાથે. અને આ ઇતિહાસ જાણવો એટલે જરૂરી છે કે
આપણે આજની સમસ્યાઓને સમજી શકીએ.
બરાબર. પેલી રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકની પ્રાઇવસી વચ્ચેનું બેલેન્સ, સાયબર હુમલા, ખોટી માહિતી, આ બધું સમજવા માટે ભૂતકાળ જાણવો જરૂરી છે. પુસ્તકનો હેતુ પણ એ જ છે કે સામાન્ય લોકોને પણ આ લાંબા ઇતિહાસથી પરિચિત કરાવવા.
તો આ પુસ્તક આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? કયા સમયગાળાની વાત છે?
શરૂઆત થાય છે છેક પ્રાચીન સંસ્કૃતિઓથી. મેસોપોટેમિયા, ઇજિપ્ત, ચીન. પેલું સુન તુઝુનું આર્ટ ઓફ વોર યાદ છે?
હા, એમાં જાસૂસીનું મહત્વ કહ્યું છે.
બસ ત્યાંથી શરૂ કરીને ગ્રીસ, રોમ, પછી મધ્યયુગ, પુનરુજ્જીવન,
જ્યાં આધુનિક જાસૂસી સેવાઓનો પાયો નંખાયો એમ કહી શકાય.
હા, અને પછી ઔદ્યોગિક ક્રાંતિ, બંને વિશ્વયુદ્ધો, શીતયુદ્ધ અને છેલ્લે આજનો ડિજિટલ યુગ.
આટલી લાંબી સફર, આમાં મુખ્ય કયા પાસા ઉપર ભાર મુકાયો છે?
મુખ્યત્વે પાંચ વસ્તુઓ. એક તો ગુપ્તચર સંસ્થાઓ કેવી રીતે બની અને વિકસી.
ઓકે.
બીજું, જાસૂસીની પદ્ધતિઓ અને ખાસ તો ટેકનોલોજી કેવી રીતે બદલાઈ.
ટેકનોલોજીનો રોલ.
ત્રીજું, મોટી ઐતિહાસિક ઘટનાઓમાં જેમ કે યુદ્ધોમાં જાસૂસીનો શું ફાળો રહ્યો. ચોથું, વિજ્ઞાન અને જાસૂસીનો સંબંધ. અને પાંચમું, પેલો સતત ચાલતો સંઘર્ષ,
સુરક્ષા અને લોકશાહી મૂલ્યો વચ્ચેનું.
બરાબર, ગોપનીયતા પારદર્શિતા વિરુદ્ધ સુરક્ષાની જરૂરિયાત. પુસ્તકમાં ખાસ એ વાત પર ભાર છે કે ટેકનોલોજીએ કેવી રીતે બધું બદલી નાખ્યું, કોડ બ્રેકિંગથી લઈને સેટેલાઇટ અને ઇન્ટરનેટ સુધી.
ચાલો ત્યારે આ અલગ અલગ તબક્કાઓમાં થોડા ઊંડા ઉતરીએ. પ્રાચીન સમયની વાત કરીએ, શું ત્યારે ખરેખર જાસૂસી હતી?
હા, હતી, અને પુરાવા પણ છે. મેક્રેકિસ બતાવે છે કે મેસોપોટેમિયા, ઇજિપ્તમાં પણ શાસકો જાસૂસો રાખતા. ચીનમાં સુનઝુએ તો લખ્યું જ છે. રોમનો પાસે સ્પેક્યુલેટર્સ હતા.
સ્પેક્યુલેટર્સ એ શું હતું?
એક ખાસ તાલીમ પામેલા સૈનિકો હતા જે જાસૂસીનું કામ પણ કરતા.
પણ ત્યારે પદ્ધતિઓ કેવી હશે? ટેકનોલોજી તો હતી નહીં.
ના, ત્યારે મુખ્યત્વે માણસો પર જ આધાર હતો, જેને આજે હ્યુમિન્ટ કહે છે, હ્યુમન ઇન્ટેલિજન્સ.
એટલે કે સ્કાઉટ મોકલવા, છુપી રીતે માહિતી લાવવી.
હા, વેપારી કે મુસાફરના વેશમાં જવું, સંદેશવાહકોનો ઉપયોગ કરવો. પણ આ જ ભવિષ્યનો પાયો હતો. માહિતીની જરૂર તો ત્યારે હતી જ.
તો પછી આ બધું સંગઠિત ક્યારે થયું? આધુનિક જાસૂસી સેવાઓ ક્યારે બની?
એનું શ્રેય યુરોપમાં પુનરુજ્જીવન કાળને જાય છે, જ્યારે રાષ્ટ્ર રાજ્યો બનવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં રાણી એલિઝાબેથ પ્રથમના સમયમાં સર ફ્રાન્સિસ વોલસિંગામનું નામ મુખ્ય છે.
વોલસિંગામ, એમણે શું કર્યું હતું?
એમણે પહેલીવાર રાજ્ય દ્વારા ચાલતું એકદમ વ્યવસ્થિત જાસૂસી નેટવર્ક બનાવ્યું. આખા યુરોપમાં એમના જાસૂસો હતા.
અચ્છા, અને પદ્ધતિઓ?
એ ક્રિપ્ટોગ્રાફી એટલે કે ગુપ્તલિપિ વાપરવામાં માહેર હતા. પેલું બેબિંગ્ટન ષડયંત્ર એમણે કોડ તોડીને જ પકડ્યું હતું.
ઓહ.
એટલું જ નહીં, ડિસઇન્ફોર્મેશન એટલે કે ખોટી માહિતી ફેલાવીને દુશ્મનને ગેરમાર્ગે દોરવામાં પણ પાવરધા હતા. અહીંથી જાસૂસીનું સંસ્થાકીયકરણ થયું અને પેલું સિગિન્ટ એટલે કે સિગ્નલ્સ ઇન્ટેલિજન્સનું મહત્વ વધ્યું.
વોલસિંગહામ પછી જેમ જેમ રાજ્યો મોટા થયા, સામ્રાજ્યો બન્યા, તેમ જાસૂસી પણ વધી હશે, ખાસ કરીને 18મી-19મી સદીમાં.
બરાબર, અમેરિકન ક્રાંતિ વખતે કોલ્પર રિંગ જેવા જાસૂસ જૂથો સક્રિય હતા. નેપોલિયનના સમયમાં ફ્રાન્સમાં ફુશેએ પોલીસ અને ગુપ્તચર તંત્રને એક કરી દીધું હતું.
અને પેલી ગ્રેટ ગેમ?
હા, 19મી સદીમાં બ્રિટન અને રશિયા વચ્ચે મધ્ય એશિયા માટેની સ્પર્ધા, એ તો મોટાભાગે જાસૂસી અને ગુપ્ત ઓપરેશન્સથી જ લડાઈ હતી. આ બધાને કારણે કાયમી પ્રોફેશનલ ગુપ્તચર એજન્સીઓની જરૂર પડી.
અને પછી આવી 20મી સદી, વિશ્વયુદ્ધો. એણે તો બધું બદલી નાખ્યું હશે, ટેકનોલોજી આવી ગઈ ને?
હા, પ્રથમ વિશ્વયુદ્ધે તો જાસૂસીનું ઔદ્યોગિકરણ કરી નાખ્યું. રેડિયો ટેલિગ્રાફ આવ્યા એટલે સંદેશા આંતરવાનું, સિગિન્ટ મોટા પાયે શક્ય બન્યું.
પેલું રૂમ 40 વાળું ઉદાહરણ?
હા, બ્રિટનનું રૂમ 40. એમણે જર્મનીનો ઝિમરમેન ટેલિગ્રામ પકડ્યો, જેના કારણે અમેરિકા યુદ્ધમાં આવ્યું. સાથે સાથે પ્રચાર યુદ્ધ શરૂ થયો. MI5, MI6 જેવી એજન્સીઓ બની.
અને બીજા વિશ્વયુદ્ધમાં? ત્યાં તો રમત વધુ જટિલ બની હશે.
બીજું વિશ્વયુદ્ધ તો ગુપ્તચરનું શિખર હતું. બ્લેચલી પાર્ક અને એનિગ્મા કોડનું તૂટવું.
હા, એલન ટ્યુરિંગ, એના પર તો ફિલ્મ પણ છે.
બરાબર, એ અલ્ટ્રા ઇન્ટેલિજન્સ યુદ્ધમાં બહુ નિર્ણાયક સાબિત થઈ. પણ એ પણ યાદ રાખવા જેવું છે કે કોડ ભલે મશીને તોડ્યો, એને સમજવા અને વાપરવા હજારો માણસોની જરૂર પડી.
એટલે ટેકનોલોજી અને માણસ બંનેનું મહત્વ.
હા, અમેરિકાએ આ જ સમયમાં OSS બનાવી, જે પછી CIA બની, અને છેતરપિંડીના ઓપરેશન્સ પણ થયા, જેમ કે ઓપરેશન મીન્સ મીટ.
ખોટી લાશ અને ખોટા દસ્તાવેજોવાળું.
હા, એ જ, દુશ્મનને મૂર્ખ બનાવવા માટે.
વિશ્વયુદ્ધ પછી આવ્યો શીતયુદ્ધનો સમય, જેને જાસૂસીનો સુવર્ણ યુગ કહે છે.
કેમ?
કારણ કે આ લડાઈ જ પડદા પાછળની હતી. CIA વિરુદ્ધ KGB, આમાં જાસૂસી મુખ્ય હથિયાર બની ગયું. એક તરફ હ્યુમિન્ટ ચરમ પર હતું.
પેલું કેમ્બ્રિજ 5 કે એલ્રિચ એમ્સ જેવા કિસ્સા.
હા, વિચારધારા, પૈસા, નબળાઈઓ, આ બધાનો ઉપયોગ કરીને દેશદ્રોહીઓ તૈયાર કરાતા.
અને બીજી તરફ ટેકનોલોજી.
ટેકનોલોજીની રેસ પણ જોરમાં હતી. U2 જેવા જાસૂસી વિમાનો, સેટેલાઇટથી ફોટા પાડવા, આઈ મીન્ટ વાતચીત સાંભળવાના સાધનો.
પેલી પૂર્વ જર્મનીની સ્ટાસીનું ઉદાહરણ પણ આ સમયનું જ ને?
હા, એમણે તો પોતાના જ લાખો નાગરિકો પર જાસૂસી કરી, ટેકનોલોજી અને માણસોના નેટવર્કનો ઉપયોગ કરીને. શીતયુદ્ધ એટલે માનવીય દગો અને ટેકનોલોજીનું ખતરનાક મિશ્રણ.
અને હવે આપણે આવ્યા આજના ડિજિટલ યુગમાં. અહીં શું બદલાયું છે?
ઘણું બધું. હવે લડાઈ ખાલી દેશો વચ્ચે નથી, આતંકવાદીઓ, સાયબર ક્રિમિનલ્સ, કંપનીઓ બધા મેદાનમાં છે. અને સૌથી મોટો ફેરફાર છે સાયબર જાસૂસી,
હેકિંગ અને ડેટા ચોરી. હા, એ હવે સામાન્ય થઈ ગયું છે. બીજું, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા.
એનાથી શું ફેર પડ્યો?
એક તો OSINT, ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ. ઇન્ટરનેટ પર એટલી માહિતી ઉપલબ્ધ છે કે એનું વિશ્લેષણ કરવું જ એક મોટો પડકાર છે.
અને બીજું?
બીજું માસ સર્વેલન્સ, સરકારો દ્વારા નાગરિકો પર મોટા પાયે ડિજિટલ નજર રાખવી. પેલું સ્નોડનવાળું પ્રકરણ યાદ છે ને?
હા, એનાથી બહુ ચર્ચા થઈ હતી.
તો આજના યુગમાં ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે કે ગુપ્તતાનો અર્થ જ બદલાઈ રહ્યો છે.
આખી ઐતિહાસિક સફર જોતા પુસ્તકના મુખ્ય સંદેશ શું છે? કઈ થીમ્સ વારંવાર સામે આવે છે?
મને લાગે છે પહેલો અને મુખ્ય સંદેશ એ છે કે જાસૂસી કોઈ વિચિત્ર કે નવી વાત નથી, પણ માનવ ઇતિહાસનો સતત ચાલતો ભાગ છે, દરેક સંસ્કૃતિમાં, દરેક યુગમાં.
એટલે માહિતી દ્વારા પાવર મેળવવાની વૃત્તિ મૂળભૂત છે.
બરાબર. બીજો મુદ્દો છે ટેકનોલોજીનો. એ જાસૂસીને બદલનારું સૌથી મોટું પરિબળ છે.
ગુપ્તલિપિથી લઈને AI સુધી.
હા, અને દરેક નવી ટેકનોલોજી ક્ષમતા વધારે છે, પણ નવા જોખમો પણ લાવે છે. આ સતત ચાલતી રેસ છે. આપણે રોજબરોજની જિંદગીમાં પણ અનુભવીએ છીએ. નવી એપ આવે એટલે નવા સિક્યોરિટી રિસ્ક પણ આવે.
ખરું. ત્રીજો મુદ્દો સંસ્થાનીકરણનો.
હા, પહેલાં છૂટક કામ થતું, હવે મોટી સંગઠિત પ્રોફેશનલ એજન્સીઓ છે. યુદ્ધોએ અને વેગ આપ્યો.
અને ચોથો, પેલો સુરક્ષા અને સ્વતંત્રતા વચ્ચેનો સંઘર્ષ.
હા, અને કદાચ સૌથી અગત્યનો છે, ખાસ કરીને લોકશાહી દેશો માટે. કેટલી ગુપ્તતા જરૂરી છે અને નાગરિકોની પ્રાઇવસીનું શું? આ સંતુલન કેવી રીતે જાળવવું?
આપણે ત્યાં પણ આ ચર્ચા ચાલે છે, આધાર, ડેટા પ્રોટેક્શન.
બરાબર. આ એ જ શાશ્વત સંઘર્ષ છે.
આ બધામાં ટેકનોલોજીના જમાનામાં માનવ તત્વનું શું, એનું મહત્વ રહ્યું છે?
પુસ્તક સ્પષ્ટ કહે છે, હા, બિલકુલ રહ્યું છે. ગમે તેટલી ટેકનોલોજી આવે, છેલ્લે માહિતીનું વિશ્લેષણ કરનાર, નિર્ણય લેનાર તો માણસ જ છે. હ્યુમન આજે પણ એટલું જ મહત્વનું છે.
એટલે ટેકનોલોજી સાધન છે, પણ ડ્રાઈવર તો માણસ જ છે.
બરાબર. સફળતા કે નિષ્ફળતા ઘણીવાર માણસો પર જ આધાર રાખે છે, એમની બુદ્ધિ, એમની નૈતિકતા, એમના નિર્ણયો.
પુસ્તકમાં કેટલાક વિચારો એવા હશે જે યાદ રહી જાય, એવા કેટલાક મુખ્ય વિચારો કયા છે?
હા, છે. એક તો એ કે જાસૂસી માનવ સંઘર્ષ જેટલી જૂની છે. જ્યાં પણ કોઈને બીજા પર ગુપ્ત માહિતીથી સરસાઈ મેળવવી હોય, ત્યાં જાસૂસી હોય જ.
આ વાત વર્તમાનને ભૂતકાળ સાથે જોડે છે.
બીજો વિચાર ટેકનોલોજી વિશે. દરેક તકનીકી ક્રાંતિ ક્ષમતાઓ વધારે છે, પણ નવી નબળાઈઓ પણ ઊભી કરે છે.
એટલે સતત સાવચેત રહેવું પડે.
હા, અને ત્રીજો, માનવ વિશ્લેષણ પર. ગમે તેવી અત્યાધુનિક ટેકનોલોજી હોય, કુશળ માનવ વિશ્લેષકો વિના નકામી છે.
ડેટાનો અર્થ તો માણસે જ કાઢવો પડે.
બરાબર. અને લોકશાહી માટેનો પડકાર. ગુપ્તચર સેવાઓએ દેશની સુરક્ષા અને નાગરિકોના મુક્ત મૂલ્યો વચ્ચેનો તણાવ હંમેશા નેવિગેટ કરવો પડે છે.
આ બહુ અગત્યનો મુદ્દો છે.
અને છેલ્લે ઇતિહાસનું મહત્વ. જાસૂસીના ઇતિહાસને સમજવો એ આજના પડકારોને સમજવા અને ગુપ્તતાની ભૂમિકા વિશે જાણકાર નિર્ણયો લેવા માટે જરૂરી છે.
ભૂતકાળમાંથી શીખવાની વાત.
હા,
આ બધી ચર્ચા રસપ્રદ છે, પણ સવાલ એ થાય કે આ બધું જાણીને સામાન્ય માણસને શું ફાયદો? રોજિંદા જીવનમાં આનું શું મહત્વ?
ઘણું મહત્વ છે. પહેલું તો આપણી પોતાની ડિજિટલ સુરક્ષા,
પાસવર્ડ, ઓનલાઈન સાવચેતી.
હા, ઇતિહાસ શીખવે છે કે માહિતીની સુરક્ષા કેટલી જરૂરી છે. આપણે વધુ સાવચેત બનીએ. બીજું, પેલી ખોટી માહિતી અને પ્રચાર,
ફેક ન્યૂઝ અને ડિસઇન્ફોર્મેશન.
બરાબર. ઇતિહાસ જાણ્યા પછી આપણે આજે જે કંઈ વાંચીએ કે સાંભળીએ છીએ તેનું વધુ સારી રીતે વિશ્લેષણ કરી શકીએ, સમજી શકીએ કે ક્યારે આપણને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે વધુ જાગૃત બની શકીએ.
ત્રીજું, વ્યવસાયમાં પણ. ગુપ્તચર એજન્સીઓ જે રીતે માહિતી એકઠી કરે, સ્ત્રોત તપાસે, વિશ્લેષણ કરે, એ પદ્ધતિઓ બિઝનેસમાં પણ કામ લાગી શકે.
કોમ્પિટિટિવ એનાલિસિસ કે રિસ્ક મેનેજમેન્ટમાં.
હા, અને છેલ્લે એક નાગરિક તરીકે જ્યારે પણ સર્વેલન્સ, પ્રાઇવસી, ડેટા કલેક્શનની વાત આવે
ત્યારે આપણે વધુ જાણકારી સાથે ચર્ચામાં ભાગ લઈ શકીએ. બરાબર, સુરક્ષા અને સ્વતંત્રતાના સંતુલન વિશે વધુ સમજીને આપણા મંતવ્યો રજૂ કરી શકીએ.
ખૂબ સરસ. આખી ચર્ચા પછી તમારા માટે સૌથી મહત્વનો મુદ્દો કયો રહ્યો? મને તો એ વાતનું આશ્ચર્ય થયું કે વ્યવસ્થિત જાસૂસી છેક વોલ્સિંગહામના સમયથી શરૂ થઈ ગઈ હતી.
મારા માટે સૌથી પ્રભાવશાળી એ રહ્યું કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે, છેવટે બધું માનવ તત્વ પર આવીને ઊભું રહે છે.
નિર્ણય, વિશ્લેષણ, નૈતિકતા.
હા, અને દગો, વિશ્વાસઘાત પણ. ટેકનોલોજી સાધન છે, પણ એને વાપરનાર તો માણસ જ છે. અને પેલો સુરક્ષા વિરોધ ગોપનીયતાનો તણાવ ખરેખર કેટલો ઊંડો અને સતત છે એ વાત વધુ સ્પષ્ટ થઈ.
તો સારાંશે કે જાસૂસી એ ઇતિહાસની એક સતત વહેતી ધારા છે, જે સમય સાથે સ્વરૂપ બદલે છે પણ વહેતી રહે છે.
બરાબર, એ કોઈ રહસ્ય નથી, પણ સમાજ અને રાજકારણનો ભાગ છે, અને એનો ઇતિહાસ સમજવાથી આપણે વર્તમાનને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.
ટેકનોલોજી બદલાશે, પદ્ધતિઓ બદલાશે, પણ માહિતીની જરૂરિયાત અને એની સાથે જોડાયેલા નૈતિક પ્રશ્નો રહેશે જ.
હા, અને સંતુલન શોધવાનો પડકાર પણ. ઇતિહાસ આપણને એ માટે માર્ગદર્શન આપે છે.
અને આજના યુગમાં જ્યાં માહિતી શક્તિ છે, ત્યાં ભવિષ્યમાં શું થશે? ગુપ્તતા વધશે કે પારદર્શિતા? આ એક મોટો પ્રશ્ન છે.
સાચી વાત છે, એનો જવાબ તો કદાચ ભવિષ્ય જ આપશે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.